એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે રમતગમતના ઇતિહાસના બે એવા દિગ્ગજોની વાત કરવાના છીએ જેમની ટક્કર એમ કહી શકાય કે એક યુગ બની ગઈ.
બરાબર.
એમની જે પ્રતિસ્પર્ધા હતી એણે માત્ર બાસ્કેટબોલની રમતને જ નહીં પણ આખી લીગ એટલે કે અમેરિકાની એનબીએને જાણે નવું જીવન આપ્યું.
હા, આપણે વાત કરી રહ્યા છીએ લેરી બર્ડ અને મેજિક જ્હોનસનની
અને એમના અનોખા સંબંધ પર આધારિત પુસ્તક વેન ધ ગેમ વોઝ આર્સ વિશે.
બિલકુલ. આ પુસ્તક 2009માં આવ્યું અને એમાં લેરી બર્ડ, મેજિક જ્હોનસન અને જાણીતા સ્પોર્ટ્સ લેખિકા જેકી મેકમુલન ત્રણેય સહલેખક છે. અને આ ખાલી બે ખેલાડીઓની કહાણી નથી પણ બે કટ્ટર હરીફ કઈ રીતે એકબીજા માટે અવિશ્વસનીય સન્માન રાખતા થયા અને પછી ગાઢ મિત્રો બન્યા એની વાત છે.
અને એમની ટક્કર કેટલી મહત્વની હતી. એણે 1980ના દાયકામાં જે એનબીએ સંઘર્ષ કરી રહી હતી એને બચાવી લીધી
અને વૈશ્વિક બનાવી દીધી. સાચી વાત છે.
પણ આ બે વ્યક્તિઓ પોતે કેટલા અલગ હતા નહીં?
હા.
એક તરફ લેરી બર્ડ,
હા,
ઇન્ડિયાના નાનકડા ગામ ફ્રેન્ચ લેકના, શાંત, ઓછા બોલા, પણ કોર્ટ પર અતિ મહેનતુ અને શૂટર તો ગજબના.
એમને ધ હેક ફ્રોન ફ્રેન્ચ લેક પણ કહેતા, જાણે ગામડાનો સીધો પણ મક્કમ છોકરો.
હા, બરાબર. એ મહેનત અને દૃઢ નિશ્ચયનું પ્રતીક હતા, પેલું બ્લુ કોલર ગ્રીટ કહેવાય ને એવા.
અને બીજી બાજુ અરવિંદ મેજિક જ્હોનસન જુનિયર, મિશિગનના લેન્સિંગ શહેરના,
એકદમ હસમુખા, પ્રભાવશાળી
અને પ્લેમેકર કેવા જાદુઈ પાસ આપનારા. એમની સ્ટાઇલ જ શો ટાઈમ કહેવાતી.
શો ટાઈમ એટલે કે રમત એવી કે જે ઝડપી હોય, દેખાવડી હોય અને
દર્શકોને મજા આવી જાય.
એ આનંદ, ઉત્સાહ અને ટીમ સ્પિરિટનું પ્રતીક હતા.
તો આજે આપણે એમની આ અસાધારણ સફરને થોડી ઊંડાણપૂર્વક સમજીશું. કેવી રીતે એમની પ્રતિસ્પર્ધા શરૂ થઈ, કેવી રીતે ચરમ પર પહોંચી અને પછી કેવી રીતે એક અતૂટ મિત્રતામાં બદલાઈ ગઈ.
હા, અને આ વાત ખાલી બાસ્કેટબોલના ચાહકો માટે નથી. હો
ના, બિલકુલ નહીં. કોઈ પણ વ્યક્તિ જે શ્રેષ્ઠતા, સ્પર્ધા, માનવીય સંબંધોની જે જટિલતા છે એને સમજવા માંગે એમના માટે છે.
ચાલો તો શરૂઆત કરીએ એમની જિંદગીના પહેલા પાનાથી, એમના ઉછેરથી.
હા, કારણ કે એમના ઉછેરમાં જમીન આસમાનનો ફરક હતો અને એ ફરક પછી એમની રમતમાં અને વ્યક્તિત્વમાં પણ દેખાયો.
લેરી બર્ડની વાત કરીએ, એમનો જન્મ ફ્રેન્ચ લીગ ઇન્ડિયાનામાં, પણ પરિસ્થિતિ કેવી હતી?
અત્યંત ગરીબી, મુશ્કેલીભર્યું વાતાવરણ. પરિવારમાં પૈસાની તંગી તો હતી જ. એમના પિતા જો બર્ડ પણ અંગત રીતે બહુ સંઘર્ષ કરી રહ્યા હતા.
અને પછી પેલી દુઃખદ ઘટના બની.
હા, લેરી જ્યારે ફક્ત 18 વર્ષના હતા ત્યારે એમના પિતાએ આત્મહત્યા કરી લીધી. આ ઘટનાની લેરીના જીવન પર બહુ જ ઊંડી અસર રહી, કાયમી.
સમજી શકાય એવું છે.
એ આઘાત અને જીવનની કઠણાઈઓએ એમને નાની ઉંમરે જ ગંભીર બનાવી દીધા, અંતર્મુખી. એમની માતા જોર્જિયા ઘર ચલાવવા માટે એક સાથે 2-3 નોકરીઓ કરતા.
એટલે સંઘર્ષ તો ચારે બાજુ હતો.
આવા સંજોગોમાં લેરી માટે બાસ્કેટબોલ કોર્ટ એક આશરો બની ગયો. ત્યાં એ બધું ભૂલી શકતા. ગુસ્સો, હતાશા, બધું ત્યાં નીકળી જતું.
કલાકો સુધી પ્રેક્ટિસ કરતા એમ સાંભળ્યું છે.
એકલા કલાકો સુધી, એટલી હદે કે હાથ છોલાઈ જાય, લોહી નીકળે. બાસ્કેટબોલ એમના માટે રમત નથી, જાણે જીવન ટકાવવાનું સાધન હતું.
અને આનાથી બિલકુલ ઉલટું મેજિક જ્હોનસન.
હા, એમનો ઉછેર લેન્સિંગ, મિશિગનમાં, એક મોટા હસતા રમતા અને સ્થિર પરિવારમાં. પિતા જનરલ મોટર્સમાં કામ કરે, માતા સ્કૂલમાં સફાઈ કામદાર.
એટલે વાતાવરણ એકદમ અલગ.
પ્રેમ, શિસ્ત, સકારાત્મકતા
અને મેજિક પોતે
બાળપણથી જ મળતાવળા, આત્મવિશ્વાસી. એમનામાં કુદરતી લીડરશીપ હતી. એમનું સ્મિત એવું કે લોકો તરત એમની તરફ ખેંચાય.
અને રમતમાં?
રમતમાં તો પ્રતિભા અદ્ભુત હતી. ફક્ત 15 વર્ષની ઉંમરે એક હાઈસ્કૂલ મેચમાં એમણે 36 પોઈન્ટ્સ, 18 રિબાઉન્ડ્સ, 16 અસિસ્ટ કર્યા.
અરે બાપ રે.
ત્યારે જ એક સ્થાનિક સ્પોર્ટ્સ રિપોર્ટરે એમને મેજિક નામ આપ્યું અને એ નામ પછી એમની સાથે કાયમ માટે જોડાઈ ગયું.
તો એમની પ્રેરણા શું હતી? બર્ડની જેમ સંઘર્ષ?
ના, એમની પ્રેરણા હતી રમતનો શુદ્ધ આનંદ અને ટીમના સાથીઓને સાથે લઈને જીતવાનો ઉત્સાહ. એમને રમવામાં મજા આવતી હતી.
તો એક તરફ હતાશામાંથી બળ મેળવનાર બર્ડ, બીજી તરફ આનંદમાંથી. આજ તો એમની પ્રતિસ્પર્ધાને રોચક બનાવે છે.
બરાબર. હવે અમને કોલેજ અને શરૂઆતના સંઘર્ષની વાત કરીએ. બર્ડ માટે કોલેજ જવું પણ સહેલું નહોતું. હા, શરૂઆતમાં તો પ્રખ્યાત ઇન્ડિયાના યુનિવર્સિટી ગયા, જ્યાં કોચ બોબી નાઇટ હતા. પણ ત્યાંનું વાતાવરણ, મોટું કેમ્પસ, પૈસાની તંગી એમને ફાવ્યું નહીં,
એટલે છોડી દીધું.
થોડા જ સમયમાં પાછા ફ્રેન્ચ લીક આવી ગયા. અને લગભગ એક વર્ષ સુધી, ખબર છે, સ્થાનિક મ્યુનિસિપાલિટી માટે કચરો ઉપાડવાનું કામ કર્યું.
શું વાત કરો છો, લેરી બર્ડ કચરાની ટ્રક પર, માન્યામાં નથી આવતું.
હા, આ અનુભવે એમને જિંદગીની કડવી વાસ્તવિકતાનો વધુ પરિચય કરાવ્યો હશે, કદાચ વધુ મક્કમ બનાવ્યા હશે.
પણ પછી એમને ઇન્ડિયાના સ્ટેટ યુનિવર્સિટીમાં તક મળી, જે નાની કોલેજ હતી. હા, ઇન્ડિયાના સ્ટેટ સિખામોર્સને એમણે અજેય સીઝન અપાવી અને છેક 1969ની NCAA ફાઇનલ સુધી લઈ ગયા, અમેરિકન કોલેજ બાસ્કેટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટની ફાઇનલ.
અને એ ફાઇનલમાં ઇતિહાસ બનવાનો હતો,
કારણ કે સામે હતી મેજિક જોન્સનની ટીમ, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી.
મેજિકનો કોલેજ કાર્ડ બર્ડ કરતા ઘણો સરળ હતો. એ સ્ટાર હતા, એમની ટીમ પણ મજબૂત હતી.
અને 1979ની એ ફાઇનલ મેચ,
ઓહોહો, અમેરિકન ટીવી ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી કોલેજ બાસ્કેટબોલ મેચ બનીએ. કરોડો લોકોએ જોઈ. બર્ડનું શૂટિંગ અને મેજિકનો જાદુઈ પાસ.
અને જીત્યું કોણ?
મેજિકની ટીમ જીતી. અને બસ અહીંથી જ આખા દેશે જોયું લેરી બર્ડ અને મેજિક જોન્સનની એ સુપ્રસિદ્ધ પ્રતિસ્પર્ધાનો, એમ કહીએ તો સત્તાવાર પ્રારંભ થયો.
આ મેચ પછી બંને NBAમાં આવ્યા. બર્ડ 1978માં સિલેક્ટ થયા, પણ રમવાનું 79માં શરૂ કર્યું બોસ્ટન સેલ્ટિક્સમાં, અને મેજિક 1979માં લોસ એન્જલસ લેકર્સમાં.
અને આવતાની સાથે જ ધમાકો કર્યો બંનેએ, પોતપોતાની ટીમોની કાયાપલટ કરી નાખી.
બર્ડે શું કર્યું?
બર્ડે સેલ્ટિક્સને, જે આગલી સિઝનમાં ખાલી 29 મેચ જીતી હતી, એમને સીધી 61 જીત સુધી પહોંચાડી દીધા. એ સમયનો NBA ઇતિહાસનો સૌથી મોટો એક સિઝનનો સુધારો.
વાહ, રૂકી ઓફ ધ યર તો બન્યા જ હશે.
હા, બિલકુલ.
અને મેજિક, એમનું શું કહેવું?
એમણે તો પોતાની પહેલી જ સિઝનમાં રૂકી તરીકે લેકર્સને NBA ચેમ્પિયન બનાવી દીધા.
પહેલી સિઝનમાં?
હા. અને ફાઇનલ્સની છઠ્ઠી અને છેલ્લી ગેમમાં, જ્યારે ટીમના મુખ્ય સ્ટાર કરીમ અબ્દુલ જબ્બાર ઘાયલ હતા, ત્યારે રૂકી મેજિકે શરૂઆતમાં સેન્ટર પોઝિશન પર રમીને 42 પોઈન્ટ્સ, 15 રિબાઉન્ડ્સ, 7 અસિસ્ટ.
અવિશ્વસનીય.
ફાઇનલ્સ MVP પણ એ જ બન્યા હશે.
હા, જાણે કોઈ ફિલ્મની વાર્તા લાગે.
ખરેખર. અને પછી શરૂ થયો 1980નો દાયકો, જે આ બંનેની પ્રતિસ્પર્ધાનો સુવર્ણકાળ કહેવાય.
લેકર્સ અને સેલ્ટિક્સ.
પશ્ચિમ અને પૂર્વની આ બે ટીમો વારંવાર ટકરાતી, અને 3 વાર તો NBA ફાઇનલ્સમાં સામસામે આવી.
ક્યારે ક્યારે?
1984માં ત્યારે સેલ્ટિક્સ જીત્યા, 1985માં લેકર્સ જીત્યા, અને 1987માં ફરી લેકર્સ જીત્યા.
આ મેચો ખાલી રમત નહોતી.
ના ના, એ બે વિચારધારાની ટક્કર હતી, બે શહેરોની, બે વ્યક્તિત્વોની, બર્ડની ગણતરીપૂર્વકની શારીરિક રમત.
અને સામે મેજિકની ઉર્જાથી ભરપૂર, અણધારી, મનોરંજક શોર્ટ ટાઈમ બાસ્કેટબોલ.
આ ટક્કરે આખા અમેરિકાને અને પછી દુનિયાને બાસ્કેટબોલનો નશો લગાડી દીધો. NBAને આર્થિક રીતે અને લોકપ્રિયતામાં જાણે પુનર્જીવિત કરી દીધી.
એમના શ્રેષ્ઠ સમયમાં બંનેએ કેટલું જીત્યું?
બર્ડે કુલ 3 NBA ચેમ્પિયનશિપ્સ, 81, 84, 86, અને 3 MVP એવોર્ડ જીત્યા.
અને મેજિકે?
મેજિકે કુલ 5 ચેમ્પિયનશિપ્સ, 80, 82, 85, 87, 88, અને 3 MVP એવોર્ડ જીત્યા. બંને રમતને વૈશ્વિક બનાવી અને આવનારી પેઢીઓને પ્રેરણા આપી.
પણ જેમ સમય જાય એમ શરીર સાથ ઓછો આપે. બર્ડ સાથે પણ એવું થયું?
હા, એમને પીઠની ગંભીર સમસ્યાઓ શરૂ થઈ, કમરનો દુખાવો. એના કારણે એમની રમતમાં ફરક પડ્યો અને છેવટે 1992માં એમને નિવૃત્તિ લેવી પડી.
અને મેજિકની કારકિર્દીનો અંત, એ તો બહુ અલગ રીતે આવ્યો.
ખૂબ જ નાટકીય અને આઘાતજનક. નવેમ્બર 1991માં એમણે અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને જાહેરાત કરી કે તેઓ HIV પોઝિટિવ છે.
ઓહ,
અને તાત્કાલિક અસરથી બાસ્કેટબોલમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. આ સમાચારે ખાલી રમત જગતને જ નહીં, આખા વિશ્વને હચમચાવી નાખ્યો. એ સમયે એચઆઈવી એઇડ્સ વિશે બહુ ડર અને ગેરસમજો હતી.
આ ઘટનાએ એમની પ્રતિસ્પર્ધા અને મિત્રતા પર શું અસર કરી એના પર આપણે આવીશું, પણ એ પહેલા 1992 ઓલિમ્પિક્સ.
હા, ડ્રીમ ટીમ. અમેરિકાએ પહેલીવાર પોતાના શ્રેષ્ઠ એનબીએ સ્ટાર્સને ઓલિમ્પિક્સમાં મોકલ્યા
અને એમાં બર્ડ અને મેજિક
સાથે રમ્યા. હરીફ તરીકે નહીં, સાથી તરીકે. પહેલીવાર આ અનુભવે એમના સંબંધને, એમના સન્માનને, મિત્રતાને વધુ મજબૂત કર્યા.
નિવૃત્તિ પછી પણ બંને સક્રિય રહ્યા ને?
હા, બર્ડ તો સફળ કોચ બન્યા અને પછી ઇન્ડિયાના પેસર્સ ટીમના પ્રેસિડેન્ટ પણ. અને એ એકમાત્ર વ્યક્તિ છે જેમણે એનબીએમાં પ્લેયર ઓફ ધ યર, કોચ ઓફ ધ યર અને એક્ઝિક્યુટિવ ઓફ ધ યર ત્રણેય એવોર્ડ જીત્યા હોય.
ગજબ કહેવાય.
અને મેજિક જ્હોનસને ખૂબ સફળ ઉદ્યોગ સાહસિક બન્યા અને સાથે સાથે એચઆઈવી એઇડ્સ જાગૃતિ માટે અને એના નિવારણ માટે સતત કામ કર્યો. પોતાની બીમારીને એમણે લાખો લોકોને પ્રેરણા આપવાનું માધ્યમ બનાવી દીધું.
અને છેવટે આ બંને દિગ્ગજોએ સાથે મળીને પોતાના અનુભવો અને સંબંધ વિશે આ પુસ્તક લખ્યું.
હા, એમની સફરનો એક પ્રમાણિક દસ્તાવેજ.
સરસ. તો હવે એમની કારકિર્દી અને ઘટનાઓ જોયા પછી એમની મૂળભૂત વિચારસરણી, એમના મૂલ્યો શું હતા એ સમજવાનો પ્રયત્ન કરીએ. લેરી બર્ડની ફિલોસોફી શું હતી? શાનાથી એ ચાલતા હતા?
બર્ડની ફિલોસોફી તો એમની પરિસ્થિતિમાંથી જન્મી હતી. સખત મહેનત, આત્મનિર્ભરતા અને ક્યારેય હાર ન માનવાની વૃત્તિ.
એટલે કે પ્રતિભા કરતાં મહેનત વધુ મહત્વની.
હા, એવું જ. એ માનતા કે પ્રતિભા તો હોય પણ મહાનતા તો પરસેવો પાડીને જ મળે. સન્માન માંગવાનું નહીં, કમાવાનું હોય. મેદાન પર તમારું કામ જ બોલે.
એમનો અભિગમ કેવો હતો?
અત્યંત શિસ્તબદ્ધ, પદ્ધતિસર અને પોતાની પાસેથી અને બીજાઓ પાસેથી પણ ઉચ્ચતમ ધોરણોની અપેક્ષા રાખે. એમનું એક વાક્ય હતું, મને આરામમાં રહેવું ગમતું નથી.
એ સતત મહેનત બતાવે છે, પણ આ બધા પાછળની પ્રેરણા શું? ખાલી જીતવું?
એનાથી વધુ ઊંડું હતું. પોતાની જાતને સાબિત કરવાની એક તીવ્ર ઈચ્છા હતી. ગરીબીમાંથી, પિતાની ખોટમાંથી, એ બધામાંથી બહાર આવવાની ઈચ્છા. દરેક મેચ એમના માટે પોતાની જાત સામેનો જંગ હતો.
ટીકાકારોને ખોટા પાડવાની જીદ પણ હશે.
ચોક્કસ. એમની પ્રેરણા મોટેભાગે અંદરથી આવતી હતી. દુનિયાને નહીં, પોતાની જાતને બતાવવા માંગતા હતા કે એ શું કરી શકે છે.
અને મુશ્કેલીઓ સામે, પીઠનો દુખાવો હોય કે હાર મળે,
ત્યારે એમનો અભિગમ લગભગ સ્થિત પ્રજ્ઞ જેવો. પીડા કે દબાણ સામે ઝૂકવાનું નહીં, બસ પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરવાનું. કોઈ ટીકા કરે તો જવાબ મેદાન પર આપવાનો, વધુ સારા પ્રદર્શનથી.
પીડા હોય તો પણ રમે?
હા, ટીમ માટે રમવાનું. એ જૂના જમાનાની સખત મનોબળવાળી વિચારસરણી હતી.
આનાથી વિપરીત મેજિક જ્હોનસન, એમની ફિલોસોફી, એમની પ્રેરણા.
મેજિકની ફિલોસોફીનો આધાર હતો આનંદ, સહયોગ, સકારાત્મકતા. એ માનતા કે બાસ્કેટબોલ એક રમત છે, એને માણવી જોઈએ.
વ્યક્તિગત સિદ્ધિઓનું શું?
એ મહાન છે, પણ જો એ ટીમને જીતાડે અને સાથી ખેલાડીઓને વધુ સારા બનાવે તો જ એનો સાચો અર્થ છે. એમનો અભિગમ વધુ સહજ હતો, લવચીક, સર્જનાત્મક. એમનું એક વાક્ય છે, શ્રેષ્ઠતા એ કૌશલ્ય નથી, એ વલણ છે.
અને એમની પ્રેરણાનો સ્ત્રોત?
રમતનો શુદ્ધ આનંદ, દર્શકોનો ઉત્સાહ, ટીમ સાથે મળીને જીતવાની ઉજવણી. એમને લોકો વચ્ચે રહેવું ગમતું, એમને ખુશ કરવા ગમતા. એ ખાલી ખેલાડી તરીકે નહીં, પણ જેણે રમતને વધુ મનોરંજક બનાવી, લોકોના ચહેરા પર સ્મિત લાવ્યો, એ રીતે યાદ રહેવા માંગતા હતા.
અને મુશ્કેલીઓ આવે ત્યારે, ખાસ કરીને પેલું એચઆઈવી નિદાન પછી?
મેજિકનો અભિગમ હંમેશા આશાવાદી અને રચનાત્મક રહ્યો છે. એ પડકારોને નવી તક તરીકે જોતા 1984ની ફાઇનલ્સ હાર્યા પછી એમણે પોતાની રમત સુધારી.
અને એચઆઈવી નિદાન
એ જીવન બદલી નાખનાર ઘટના હતી, પણ એનો સામનો એમણે અદ્ભુત હિંમત અને સકારાત્મકતાથી કર્યો. છુપાવાને બદલે ખુલીને વાત કરી, જાગૃતિ ફેલાવી, લાખોને આશા આપી, વ્યક્તિગત સંકટને સમાજસેવાના માધ્યમમાં ફેરવી દીધું. એ એમની સ્થિતિસ્થાપકતા એટલે કે રિઝિલિયન્સનું ઉત્તમ ઉદાહરણ છે.
બે મહાન ખેલાડીઓ, સફળતાના બે જુદા રસ્તા. ખરેખર અદ્ભુત. એમની આ લાંબી સફરમાં એવા કયા ત્રણ મુખ્ય વળાંગ આપણે ગણી શકીએ જેણે બધું બદલી નાખ્યું?
ચોક્કસ. પહેલો અને કદાચ પાયાનો વળાંક હતો 1979ની પેલી NCAA ચેમ્પિયનશિપ ગેમ.
હા, બર્ડ વિરુદ્ધ મેજિક કોલેજમાં.
હા, ઇન્ડિયાના સ્ટેટ વી મિશિગન સ્ટેટ, મેજિકની જીત. એ ખાલી મેચ નહોતી, એણે જ એમની રાષ્ટ્રીય સ્તરની પ્રતિસ્પર્ધાનો પાયો નાખ્યો જેણે પછી NBAનું ભવિષ્ય બદલ્યું.
એ મેચ પછી શું બદલાયું?
બંને રાતોરાત નેશનલ સ્ટાર બની ગયા. NBAમાં એમના આવવાની રાહ જોવાવા લાગી. બર્ડ માટે એ હાર વર્ષો સુધી ખટકી એમને વધુ મહેનત કરવા પ્રેરતી રહી.
અને મેજિક માટે?
એ જીતથી એમનો આત્મવિશ્વાસ વધ્યો, વિનર તરીકેની છાપ મજબૂત થઈ, પ્રતિસ્પર્ધાનું બીજ અહીં રોપાયું.
બરાબર. બીજો નિર્ણાયક વળાંક
એ હતી 1984ની NBA ફાઇનલ્સ, સેલ્ટિક્સ વિરુદ્ધ લેકર્સ. NBAમાં એમની પહેલી ફાઇનલ્સ ટક્કર.
અને એ કેવી રહી?
તે બહુ જ રફ અને ભાવનાત્મક રીતે થકવી દેનારી. સેલ્ટિક્સ જીત્યા. એમાં પેલો કેવિન મખેલનો કર્ટ રેમ્બિસ પરનો ફાઉલ, એ બધું થયું. દુશ્મન આવટ વધી.
આની અસર શું થઈ?
પ્રતિસ્પર્ધા વ્યક્તિગત સ્તરે વધુ તીવ્ર બની. બર્ડે જાણે કોલેજનો બદલો લીધો. મેજિક માટે આ હાર બહુ મોટી હતી. મીડિયાએ ટ્રેજિક જ્હોનસન પણ કહ્યું. પણ આ અનુભવે મેજિકને વધુ પરિપક્વ બનાવ્યા. અને સૌથી મહત્વનું, આ લડાઈ પછી બંનેમાં એકબીજા માટે ઊંડું વ્યાવસાયિક સન્માન જન્મ્યું. એ સમજ્યા કે સામેવાળો ખેલાડી ખરેખર કેટલો મહાન છે. એ મહત્વનું હતું.
અને ત્રીજો અને કદાચ સૌથી ભાવનાત્મક અને પરિવર્તનકારી વળાંક,
નિશંકાપણે 7 નવેમ્બર 1991, મેજિક જ્હોનસનની HIV પોઝિટિવ હોવાની જાહેરાત. એ ક્ષણે બાસ્કેટબોલ સ્પર્ધા, પોઈન્ટ્સ, ચેમ્પિયનશિપ્સ, બધું જ જાણે ગૌણ બની ગયું.
એમના સંબંધ પર શું અસર થઈ?
પુસ્તકમાં લખ્યું છે કે લેરી બર્ડને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એ પ્રેક્ટિસ છોડીને સીધા ઘરે ગયા અને પોતાના રૂમમાં જઈને રડી પડ્યા હતા. એ ક્ષણે બધી હરીફાઈ ઓગળી ગઈ. ખાલી મિત્ર માટેની ચિંતા અને પ્રેમ રહી ગયા. બર્ડ પહેલા વ્યક્તિઓમાં હતા જેમણે મેજિકને ફોન કરીને ટેકો આપ્યો.
એટલે આ ઘટનાએ પ્રતિસ્પર્ધા પર પૂર્ણ વિરામ મૂકી દીધું
અને મિત્રતાને અતૂટ બનાવી દીધી. એ ખરેખર માનવીય સંબંધોની શક્તિનું પ્રતીક છે.
ખરેખર આ ત્રણ ઘટનાઓ, કોલેજ ફાઇનલ, 84 NBA ફાઇનલ્સ અને HIV જાહેરાત, એમની સફરના માઇલસ્ટોન છે. એમની વાર્તાને અસાધારણ બનાવે છે.
બિલકુલ.
તો આ બધી વાત પરથી આજના સમયમાં આપણે શું માનવીય પાઠ લઈ શકીએ?
ઘણા પાઠ છે. પહેલો તો એ કે તંદુરસ્ત સ્પર્ધા આપણને વધુ સારા બનાવે છે. બર્ડ અને મેજિક એકબીજાને હરાવવા એટલી મહેનત કરતા કે પોતાની ક્ષમતાઓની હદ વટાવી ગયા.
સ્પર્ધા વ્યક્તિગત વિકાસ માટે જરૂરી છે. અને બીજો પાર્ટ મને એ દેખાય છે કે ઉગ્ર પ્રતિસ્પર્ધા અને પરસ્પર સન્માન સાથે રહી શકે છે.
સાચી વાત. મેદાન પર ભલે દુશ્મન હોય પણ બહાર એકબીજાની પ્રતિભા અને મહેનતને દિલથી માન આપતા, આજના સમયમાં આ બહુ જરૂરી છે.
બરાબર.
ત્રીજો પાર્ટ છે શ્રેષ્ઠકાની કિંમત. મહાનતા એમ જ નથી મળતી. બર્ડની કલાકોની એકાંત પ્રેક્ટિસ, મેજિકનો રમત પ્રત્યેનો જુસ્સો, એ બતાવે છે કે ટોચ પર પહોંચવા અને ટકી રહેવા માટે અથાક પરિશ્રમ, સમર્પણ, બલિદાન જરૂરી છે.
અને બદલાવ સાથે અનુકૂલન સાધવું એ પણ મહત્વનું છે ને. ઉંમર વધી, ઈજા થઈ તો બંને પોતાની રમત બદલવી પડી.
હા, મેજિકે HIV પછી જીવનને નવો રસ્તો આપ્યો. સ્થિતિસ્થાપકતા અને બદલાતા સમય સાથે તાલ મિલાવવાની ક્ષમતા એ લાંબા ગાળાની સફળતા માટે ખૂબ જરૂરી છે.
અને છેલ્લે સાચો વારસો એ ખાલી આંકડા નથી.
ના, બિલકુલ નહીં. સાચો વારસો એ છે કે તમે બીજાના જીવન પર શું પ્રભાવ પાડો છો. તમારા સાથી ખેલાડીઓ, તમારી રમત, સમાજ, આવનારી પેઢીઓ. બર્ડ અને મેજિકનો વારસો એમની ચેમ્પિયનશિપ્સથી પણ મોટો છે. એમણે રમત બદલી અને લાખોને પ્રેરણા આપી.
આ પાઠ ખરેખર સાર્વત્રિક છે. આજના જીવનમાં પણ એટલા જ સાચા. સ્પર્ધાત્મક દુનિયામાં સન્માન જાળવવું, પડકારોનો સામનો કરવો, બીજાને પ્રેરિત કરવા.
ચોક્કસ. એમની વાર્તા યાદ અપાવી છે કે ભલે ગમે તેટલી ભિન્નતા હોય, માનવીય સ્તરે જોડાવું અને એકબીજાનો આદર કરવો શક્ય છે.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી ચાલો ત્રણ મુખ્ય તારણો પર આવીએ જે શ્રોતાઓ યાદ રાખી શકે.
જરૂર. પહેલો તારણ એક ભાવનાત્મક અંતરદૃષ્ટિ. આ વાર્તાનો સૌથી શક્તિશાળી ભાવનાત્મક પાઠ એ છે કે કટ્ટર પ્રતિસ્પર્ધા પણ ગાઢ અને સાચી મિત્રતામાં પરિણમી શકે છે. અને આનું શિખર હતું મેજિકના નિદાન પર બર્ડની પ્રતિક્રિયા. બર્ડના શબ્દો હતા, હું ફક્ત એ જ વિચારી શકતો હતો કે હું મારા મિત્રને ગુમાવી દઈશ. આ શબ્દો બધું કહી દે છે.
બરાબર. બીજો તારણ, એક બૌદ્ધિક અંતરદૃષ્ટિ,
એ કે સફળતાનો કોઈ એક જ રસ્તો નથી હોતો. બર્ડની મહેનત અને શિસ્તવાળી ફિલોસોફી અને મેજિકની આનંદ અને ટીમવર્કવાળી ફિલોસોફી બંને પોતપોતાની રીતે અભૂતપૂર્વ સફળતા મેળવી.
અને રસપ્રદ વાત એ છે કે એમની ભિન્નતા એકબીજાને પૂરક બની.
હા, એમને એકબીજાને વધુ સારા બનાવ્યા અને એનબીએને પણ નવી ઊંચાઈએ પહોંચાડી. બર્ડે કહ્યું હતું ને, હું હંમેશા બોક્સ સ્કોરમાં પહેલા મેજિકની લાઇન શોધતો. આ જ એમનો પરસ્પર પ્રભાવ બતાવે છે.
અને ત્રીજો, એક સાર્વત્રિક અંતરદૃષ્ટિ,
એ કે પરસ્પર સન્માન દરેક પ્રકારના ભેદભાવને ઓળંગી શકે છે. વંશીય, સામાજિક, શૈલીગત અને મુશ્કેલીના સમયમાં તમે જે રીતે વર્તો છો એ જ તમારું સાચું ચરિત્ર દેખાડે છે. પછી ભલે મેદાન પરની લડાઈ પછી હાથ મિલાવવાની વાત હોય, કે ફ્રેન્ચ લીગમાં કોમર્શિયલ શૂટ વખતે થયેલી વાતચીત હોય, કે પછી મેજિકનો એચઆઈવી સામેનો સંઘર્ષ હોય, આ બધું બતાવે છે કે આખરે માનવતા, સન્માન અને હિંમત જ સૌથી ઉપર છે.
લેરી બર્ડ અને મેજિક જ્હોનસનની આ કથા ખરેખર પ્રેરણાદાયક છે. એમની પ્રતિસ્પર્ધા, એમની મિત્રતા, એમણે ખાલી રમતને જ નહીં સંસ્કૃતિને પણ પ્રભાવિત કરી. પણ અહીં એક વિચાર આવે છે મનમાં.
શું?
કે આજના જમાનામાં જ્યાં આટલું મીડિયા છે, સોશિયલ મીડિયા છે, દરેક નાની વાતનું આટલું વિશ્લેષણ થાય છે, શું બર્ડ અને મેજિક જેવી શુદ્ધ પ્રતિસ્પર્ધા અને પછી આવી ગાઢ મિત્રતા શક્ય બને ખરી? કે પછી આજના દબાણ અને સતત નજર હેઠળ આવા સંબંધો બંધાતા પહેલા જ કદાચ તૂટી જાય? ખબર નહીં, વિચારવા જેવો પ્રશ્ન છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.